સંદેહ નિવારણી પ્રકરણ 9. અરે તમે આવ્યા છો, ઠીક શા સમાચાર છે?
તમારા સમાચાર સિવાય બીજા કયા સમાચાર અમારી પાસે હોય? મેં સાંભળ્યું કે તમારી કેરાળાની મુસાફરી સૌથી આનંદદાયક અને અજાયબી ભરી હતી. હું દિલગીર છું કે મારે તેમાં જોડાવાનું નિર્માયું નહોતું.
તે માટે તમે શા કારણે દિલગીર થાવ છો તેનું બયાન સાંભળો અને સુખી થાવ. એટલે થયું, જ્યારે ફરી આવી તક મળે ત્યારે તમે જોડાવાને શક્તિમાન થાવ એવો વિશ્વાસ અને આશા રાખો. ભૂતકાળની વાત ઉપર ચિંતન ન કર્યા કરો.
જ્યારે મનુષ્યને માટે નિર્માણ ન હોય ત્યારે વિશ્વાસ અને આશાનો શું ઉપયોગ? આશા માત્ર વધારે મોટી નિરાશા ઉત્પન્ન કરશે. નિર્માણને આકાર અને વ્યક્તિત્વ છે કે જેથી કરીને તે દેખાય તે પહેલાં પણ તમે તેને પીછાની શકો. આખો વખત નિર્માણની વાત કરતા તમારે તેની મહેરબાનીના આધારે વળગી રહેવું ન જોઈએ. તમારું મન અને જિજ્ઞાસા કાર્યનું વ્યવહારિક સ્વરૂપ ધારણ ન કરે ત્યાં સુધી નિર્માણ પોતે ફલિત શી રીતે થાય? નિર્માણ ગમે તે હોય પરંતુ કાર્યશીલતાને ચાલુ રાખવું ઘણું અગત્યનું છે. પોતાનું નિર્માણ પ્રાપ્ત કરવા માટે પણ કર્મ એ કાર્ય થવું જ જોઈએ. જો નિર્માણ હોય તો મનુષ્યને દરેક વસ્તુ આપોઆપ આવી મળશે, શું એમ નથી?
તે મોટી ભૂલ છે. જો તમે ફળનો રસ આપોઆપ મોંમાં પહોંચે એ આશાથી હાથમાં ફળ લઈને નિષ્ક્રિય બેસી રહો તો તમે તેને કેવી રીતે ખાઈ શકશો? ફળને નીચોવીને રસ ગાળ્યા વિના તમારા નિર્માણને તમને રસનો આસ્વાદ લેવા માટે ઇનકાર કર્યો છે એવી ફરિયાદ કરવી એ નરી મૂર્ખતા છે. નિર્માણે તમને ફળ હાથમાં આપ્યું, તેનો ઉપયોગ તમે માત્ર કાર્ય કે કર્મથી જ કરી શકો. કર્મ એ ફરજ, નિર્માણ છે પરિણામ. કર્મ અર્થાત કાર્ય વિના આવું આવી શકતું નથી.
તેથી સ્વામી, અમારે બધું જ કે ભારે નિર્માણ પર મૂકીને હાથ જોડીને બેસી રહેવું ન જોઈએ, ખરું ને?
ધ્યાનથી સાંભળો. તમારે તમારી શક્તિની કિંમત કદી પણ ઓછી આંકવી જોઈએ નહીં. તે શક્તિની બરોબરના પ્રમાણમાં તમારી જાતને કાર્યરત રાખો. બાકીના બીજાને માટે તમારા હૃદયના સંતોષપૂર્વક નિર્માણની વાત કરો. નિર્માણ ઉપર આધાર રાખીને કર્મ કે કાર્યથી વેગળા રહેવું એ ખોટું છે. જો તમે તેમ કરો તો નિર્માણ પણ તમારા હૃદયમાંથી સરી જશે. ગમે તે વ્યક્તિ હોય તેણે પોતે કાર્યરત અર્થાત કર્મમાં મંડાયેલા રહેવું જોઈએ.
હા હા સ્વામી, ગીતામાં પણ શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું છે કે હું પણ કર્મ કરું છું, જો હું કર્મથી દૂર રહું તો વિશ્વ ચાલી શકે નહીં. અને તેથી જો તમે કર્મ કરવામાંથી ખસી જાઓ તો પરિણામ કેવી રીતે મેળવી શકો? હવે હું માનું છું કે કર્મ એ પુરુષ લક્ષણ, મનુષ્યનું વિશિષ્ટ લક્ષણ છે
અને સ્ત્રીઓનું પણ તે પ્રકૃતિ લક્ષણ છે. સઘળા પ્રાણીઓ, પુરુષો કે સ્ત્રીઓ, વૃક્ષો કે પ્રાણીઓ, કીડા કે જીવજંતુ, સર્વેને કર્મ તો કરવાનું જ છે. વિશ્વમાંની દરેક વસ્તુ આ નિયમથી બંધાયેલી છે. આ ફરજમાંથી કોઈને પણ છટકબારી કે છુટકારો મળતો નથી. કર્મ પ્રકૃતિનું એક વિશિષ્ટ લક્ષણ છે, એને પુરુષ લક્ષણમાં ગણશો નહીં. માત્ર પરમાત્મા એકલો જ પુરુષ છે. પ્રકૃતિ એ આખી નારી શક્તિ છે. યાદ રાખો કે તમે પુરુષ નથી.
પરંતુ સ્વામી, કુદરતમાં તે તફાવત છે, સગળા નારી સ્વરૂપ છે, એમ કહેવું કેવી રીતે સાચું છે?
તમારા કુદરતી કારણથી દોરવાઈને તમે તેઓ તફાવત હોવાની કલ્પના ભલે કરો પરંતુ તે વાસ્તવિકતા નથી. આ સગળો માત્ર થોડા સમય માટેનો ઐહિક અનુભવ છે. તે મૂળનું અર્થાત પાયાનું સત્ય નથી. તે માત્ર નાટકીય અભિનય, માત્ર વેશ ધારણ કરવા જેવું છે. કેટલાક નાટકમાં પુરુષ સ્ત્રીનું પાત્ર ભજવે છે તો કેટલાક નાટકમાં સ્ત્રી પુરુષનું પાત્ર ભજવે છે. તેથી શું તેઓ પુરુષ છે? પ્રકૃતિ નાટકમાં સઘળા અભિનેતા સ્ત્રી જાતિના છે, જો કે તેમાં પુરુષના અભિનય પણ ભજવવાના હોય છે. મૂળ અર્થાત આદિ સ્વરૂપે પુરુષ માત્ર એક જ છે અને તે શિવ અર્થાત આત્મા છે. દરેક વ્યક્તિમાં આત્મા સ્વાભાવિક રહેલો છે પરંતુ એકલા આ જ કારણે સઘળાને નારી જાતિના નહીં માની શકાય. પ્રકૃતિની રંગભૂમિ છોકરીઓની શાળા જેવી છે, જ્યાં નાટકના સઘળા અભિનય છોકરીઓએ લીધેલા હોય છે. શક્તિ જે નારી જાતિ છે તે આ બધા પાઠ ધારણ કરે છે. પરંતુ પ્રિય શિષ્ય, આ નાટકને વાસ્તવિક માનશો નહીં.
સ્વામી, આ બધું સાંભળ્યા પછી પણ દુનિયાનો સ્વભાવ તો મારે મન એક કોયડો જ રહે. જ્યારે એક બાજુ જોવામાં આવે છે ત્યારે તે મને વાસ્તવિક જેવી લાગે છે, જ્યારે બીજી બાજુ રજૂ થાય છે ત્યારે તે મને અવાસ્તવિક જેવી લાગે છે. કંઈ ચોક્કસ કે નક્કી નથી.
તે બરોબર મિથ્યાનો સ્વભાવ છે. મિથ્યાનો અર્થ એ થાય છે કે દુનિયા સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, તે વાસ્તવિક તેમજ અવાસ્તવિક છે. તમે મિથ્યામાં જન્મ્યા છો, તમે મિથ્યાજાળમાં ગૂંચાયેલા છો અને તેથી તમે આને પહેલાંથી સત્યને અસત્યથી જુદું પાડી શકતા નથી.
ત્યારે મિથ્યાની રચના બાજુએ મૂકીએ મને તે સત્ય છે, તે પુરુષ તે જે કોઈ હોય તે વિશે કંઈક કહો.
પુરુષને જન્મ કે મૃત્યુ હોતા નથી, તેમાં કંઈ જ ફેરફાર થતો નથી. તે ચિત્ત સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે. ધર્મ અથવા સામાજિક આચરણ કે વર્તણૂકના નિયમો તેના સ્વભાવના નથી, તેથી તે ધર્મ સ્વરૂપ નથી. જ્ઞાન જે તેનો સ્વભાવ છે તેમાં પરિવર્તન થતું નથી, તેમાં ભૂલ સુધારવાની હોતી નથી, તેમાં વખતો વખત કંઈ વધારો અર્થાત ઉમેરો કરવાનો હોતો નથી. તે અનંત જ્ઞાનરૂપ અર્થાત ઢાપણરૂપ છે. પ્રકાશ એ તે તેનો સ્વભાવ છે અને તેથી તે અંધકારના એક બિંદુને પણ દાખલ થવા દેતો નથી. સૂર્ય જે દુનિયાને પ્રકાશિત કરે છે તેમાંથી તેના પોતાના તેજમાં કંઈ જ વધારો પ્રાપ્ત કરતો નથી. તે તો તેજ આપે જ રાખે છે, આપે જ જશે. દુનિયા હોય કે ન હોય, પુરુષ સ્વપ્રકાશિત છે. તે હંમેશા જ્ઞાનની વસ્તુ છે. તે ચિત્ત અથવા ચેતનાની તમામ વૃત્તિઓ અને ફેરફારોનું અવલોકન કરે છે. તે રૂપાંતર વિનાનો, અપરિણામી, પ્રગટીકરણ વિનાનો જ છે. ચિત્ત પરિણામી છે, તેમાં પરિવર્તન અને પ્રગટીકરણ થાય છે. પુરુષ પોતે બુદ્ધિ કે સમજરૂપ છે. તેને સંદેહ અને નિસંદેહ સમજ કે ના સમજની અસર થતી નથી. કોઈ પણ વ્યાપાર કે પ્રવૃત્તિ તેને અસર કરી શકતા નથી. જ્યારે સ્પષ્ટ દેખાતો ન હોય ત્યારે એનો એક સ્વભાવ છે. જમીનમાંનું બીજ ઉગીને ઝાડ થાય છે. ઝાડ એ બીજનું સ્પષ્ટ દેખાતું સ્વરૂપ છે. બીજમાંથી શક્તિને વ્યાપાર હોય છે, આ પરિણામ છે. પરંતુ પુરુષ પરિવર્તન વિનાનો અને અસર પામ્યા વિનાનો દ્રષ્ટા છે. તે પ્રકૃતિથી સંપૂર્ણપણે જુદો છે. કોઈ પણ કાર્ય તેની પ્રતિષ્ઠાને ઓછી કરી શકતું નથી, તેમજ તેના વ્યક્તિત્વને પણ તે હણી શકતું નથી.
તો પછી પ્રકૃતિ કઈ, પુરુષ કોણ?
દ્રશ્યની પાછળનો સિદ્ધાંત એ પ્રકૃતિ છે અને દ્રષ્ટાની પાછળનો સિદ્ધાંત એ પુરુષ છે. તે અમૂલમ મૂલમ કહેવાય છે. મૂળ કારણને મૂળ હોય છે. કારણ વિના પ્રકૃતિ અને પુરુષ બંનેને પ્રારંભ અર્થાત શરૂઆત હોતો નથી.
તો પછી આ સંસાર પણ પ્રારંભ વિનાનો હોવો જોઈએ? હોવો જોઈએ નહીં સ્વામી, એ બંનેના સંયોગથી ઉત્પન્ન થયેલો છે.
તે સંયોગ ભ્રાંતિનું પરિણામ છે. ભ્રાંતિથી ઉત્તેજિત થઈને તે ફરીથી ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. તે બીજ અને ઝાડનો નિયમ છે.
સ્વામી, સંયોગનો અર્થ શું? તે કઈ સ્થિતિ છે?
પ્રકૃતિમાંથી પ્રગટ થતા ગુણોનું પુરુષનું પરાવર્તન ન થવું તે સંયોગ છે. એક ઉદાહરણ લક્ષ્યપૂર્વક સાંભળો. સૂર્ય પાણી નથી, તેમજ પાણી સૂર્ય નથી, છતાં તેમની સમીપતાથી પરાવર્તન ઉત્પન્ન થાય છે. જે પ્રતિબિંબ ઉત્પન્ન થાય તેમાં સૂર્ય કે પાણી બેમાંથી એકેનું ખાસ લક્ષણ હોતું નથી. વળી એમ પણ કહી શકાતું નથી કે તે એ બંને વિનાનું છે. જ્યારે પાણી હાલે છે ત્યારે પ્રતિબિંબ પણ હાલે છે. પ્રતિબિંબ થોડું ચળકે પણ છે. વળી લોહચુંબક લોખંડથી જુદું છે, પરંતુ જ્યારે બંનેને પાસે લાવવામાં આવે છે ત્યારે લોહચુંબક લોખંડ ઉપર અસર કરે છે અને તેને પોતાના જેવું જ બનાવે છે. આ સંબંધને સંયોગ કહે છે.
આમાંથી કયો વાસ્તવિક પુરુષ છે અને કયો સક્રિય પુરુષ છે તે મને કહો.
મેં સૂર્ય અને પ્રતિબિંબ વિશે વાત ન કરી. પ્રતિબિંબ પુરુષ કરતા, ભોગતા અને અનુભવ કરતા છે. મૂળ પુરુષ બિંબને કાંઈ જ અસર થતી નથી, તે કરતા નથી, તે અનુભવ કરતા પણ નથી. તેથી પ્રતિબિંબ પુરુષ વ્યવહારિક પુરુષ અથવા ગ્રહિત કે ગ્રહણ કરનાર અથવા સ્વીકારનાર તરીકે ઓળખાય છે. બિંબ સાચું અનંત યા સર્વકાલિક વાસ્તવિક આત્મ સ્વરૂપ છે. ગ્રહિત જાણનાર છે અને જાણવાના કાર્યથી તેના સ્વરૂપમાં ફેરફાર થયો જ છે.
સ્વામી, અદ્ભુત. આ બધું જાણવા માટે મનુષ્ય કેટલા પુસ્તકો ઉથલાવવા પડત અને તે પછી પણ અર્થ સમજવો ઘણો કઠિન છે. મેં હવે જાણ્યું છે કે પરમાત્મા જ એકમાત્ર પુરુષ હોવાથી દુનિયામાં પુરુષ નથી અને આ બધું એક નાટક માત્ર છે. પુરુષને પ્રાપ્ત કરવા માટે પ્રકૃતિમાંથી દરેક ચીજ ભારે મહેનત કરી રહી છે. આને ઘણું કરીને શિવ શક્તિ કહેવાય છે. સુંદર, ઘણું સુંદર.
તમે ખરું કહો છો. તેને જીવ બ્રહ્મ સંયોગ પણ ગણવામાં આવે છે. જીવ એકલો રહી શકતો નથી. દરેક જીવિત પ્રાણીએ ખુશીથી કે ના ખુશીથી મોક્ષ સાધના કરવી જ પડે છે. તે વિના શાંતિ થઈ શકે જ નહીં.
બંનેનો અર્થ એક જ થાય છે. જેના પર મનનો ભાર હોય છે તે જીવ છે. જીવ તેના દ્રવ્યમાંથી જ મન અને નામરૂપને ઉપજાવી કાઢે છે. તે મન અને નામરૂપનો જ્યારે નાશ થાય છે ત્યારે જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્યારે તે બ્રહ્મની સાથે એકાકાર થઈ જાય છે. તે મુક્તિ અથવા મોક્ષ છે. જ્યારે ગંગા તથા ગોદાવરી સમુદ્રમાં પહોંચે છે ત્યારે તેમના જુદા જુદા નામરૂપ, સ્વાદ કે રુચિ, મર્યાદા વગેરે અદૃશ્ય થઈ જાય છે અને તેના અને તેઓ સમુદ્રનું નામરૂપ, સ્વાદ કે રુચિ અને મર્યાદા સંપાદન કરે છે.
જ્યાં સુધી જીવ મનને મારતો નથી, અર્થાત મન ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવતો નથી, ત્યાં સુધી તેનો નામરૂપ અને ભ્રાંતિની રુચિ મારાપણું અને હુંપણું સહન કરે છે. જ્યારે જીવ સમુદ્ર અર્થાત પરમાત્માની નજીક જાય છે ત્યારે આ લક્ષણો ધીમે ધીમે અદૃશ્ય થવા લાગે છે. જ્યારે ગુણો તેમજ મનના ફેરફારો નાશ પામે ત્યારે મનુષ્ય કહી શકે છે કે બ્રહ્મની સાથે સંયોગ સધાયો છે. સાગર સાથે મળી ગયેલી ગંગા મીઠી શી રીતે હોઈ શકે? જો એમ કહેવામાં આવે કે મનુષ્ય બ્રહ્મ સાથે તદાકાર અર્થાત તદ્રુપ થઈ ગયો છે તો તેણે ત્રણ ગુણો તેમજ મનની કોઈ પણ રુચિ ન હોવા જોઈએ. આવો પૂર્ણ સંયોગ સાયુજ્ય મુક્તિ તરીકે ઓળખાય છે.
અરે સ્વામી, કેવું મહાન! દરેકને તે સંયોગ પ્રાપ્ત કરવાનો આશીર્વાદ આપો ત્યારે દુનિયા ખરેખર સુખી થશે.
શું મારું આમ આશીર્વાદ આપવું તમને મળેલી સ્વતંત્રતાની વિરુદ્ધ ગયા સમાન થશે? તે આશીર્વાદ જીતવા માટે બતાવેલી સાધના કરો. પ્રયત્નથી આશીર્વાદ મેળવો એ રીત છે, કંઈ આપી દેવાય તેવી નથી. કિરણોને તમારા ઉપર પાડવા માટે તમે સૂર્યની પ્રાર્થના કરતા નથી. શું તમે પ્રાર્થના કરો છો? પ્રકાશવું એ તો તેનો અર્થાત સૂર્યનો સ્વભાવ છે. તે હંમેશા પ્રકાશે છે. તમારી અને સૂર્યની વચ્ચેના નડતર દૂર કરો અને તેના કિરણ સીધા તમારા ઉપર આવશે જ. તે જ પ્રમાણે તમારી અને કૃપારૂપી સૂર્યના કિરણોની વચ્ચે ભ્રાંતિ અર્થાત હુંપણું, મારાપણું કે અહંકારરૂપી નડતર કાયમ રાખીને તે કિરણો તમારા ઉપર પડતા નથી એવી ફરિયાદ કરવાનો શો અર્થ? એમાં કિરણો શું કરી શકે?
તે એમ કહ્યા બરોબર છે કે અમારે અમારા મનમાંથી હુંપણું અને મારાપણાની તમામ નિશાની દૂર કરવી જોઈએ.
તમે એમ કહ્યા બરોબર એવું શા માટે કહો છો? હું તે ફરી ફરીને ભારપૂર્વક કહી રહ્યો છું. જો તમે કૃપાના કિરણોને શોધતા હો તો પ્રયત્ન કરીને નડતરો દૂર કરો. યાદ રાખો કે જો તમે તે માટે ભારે મહેનત નહીં કરો તો થોડા વખત પછીથી તમારા મનમાં તે વિશેની ઉર્મી થશે. તે ઉર્મીમાંથી તમે છટકી શકતા નથી. આ ભ્રાંતિના ગૂંચળાને ઉડાડી દેવાનું કોઈ દિવસ બનવાનું જ છે. આનંદના દિવસને, મુક્તિના દિવસને મુલતવી શા માટે રાખવો? આ માટે આજથી જ નહીં પરંતુ આ પળથી જ ભારે મહેનત કરો. પ્રિય શિષ્ય, હવે તમે જઈ શકો છો, પરંતુ આવજો. મારે તમને એક વધુ ચીજ કહેવી જ છે અને તે કહેવી જ જોઈએ. છેવટની હદે જશો નહીં. સ્થિર થાઓ અને ધૈર્યવાન બનો.